વીર સમ 2477 માણદ 8મ ગુરુવાર તારીખ 1-3-51 ના રોજ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું પ્રવચન સાવનાગ નહી તત્વ પ્રજ્ઞાપન ની ગાથા 172 ઉપર સ્વર્ણપુર માં પ્રવચન.
નમો લોય સૌરંતાણમ, નમો લોય સૌદાનમ, નમો લોય સૌરિયાણ, નમો લોય સૌજાયણમ, નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓમકારાય નમો નમ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાભાવ નિરુદ્ધ નિરાધાર.
એમાં શું કહે છે? આત્માને જેવી રીતે એનું ખરું અસલી સ્વરૂપ છે તેમ જાણે અને શ્રદ્ધા કરે તો એને પ્રથમ ધર્મ થાય છે. ત્યારે એનો અર્થ એવો થયો કે જેવી રીતે આત્માનું ખરું અસલી સ્વરૂપ છે એવું એણે અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ જાણ્યું ને માન્યું નથી. ત્યારે એની ક્યાંક માન્યતા બીજે છે એ પણ વાત સાચી છે. અનાદિકાળથી જેવો આત્માનો સ્વભાવ છે એમ ન માનતા એનાથી ઉલટી દિશામાં એની માન્યતા છે તો એને આચાર્ય કહે છે એ જીવ તું આત્માને અલિંગ ગ્રહણ જાણ. એ કોઈ પણ આત્મા ઇન્દ્રિયો વડે કરીને પરને જાણે એવો આત્મા નથી. સમજાય છે? ત્યારે એનો અર્થ એવો થયો કે એ જીવનાદિથી ઇન્દ્રિયો વડે મને જ્ઞાન થાય છે એવી માન્યતા વાળો અનાદિથી છે. સમજાય છે? અનાદિથી આ ઇન્દ્રિયો જે છે એનાથી મને જ્ઞાન થાય છે એ માન્યતા એની અનાદિથી છે. એટલે એ માન્યતા છે, ઇન્દ્રિયો છે, એનાથી જાણું છું એવો માન્યતાનો અનાદિ પરાધીન બ્રહ્મ પણ છે. એટલી માન્યતા કબૂલીને કહે છે કે તું એટલો નથી. અલિંગ ગ્રહણ એ ઇન્દ્રિયો વળી આત્મા જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. એ પોતાના જ્ઞાન વળી આત્મા પોતી પોતાને જાણે છે, ઇન્દ્રિયો વળી જાણતો. એટલે અનાદિથી ઇન્દ્રિયોથી જાણું છું એવી માન્યતા અનાદિની અજ્ઞાનના બ્રહ્મમાં પડેલી છે. એ બિલકુલ માન્યતા નથી અનાદિની, એમ છે નહી, પણ એ માન્યતા યથાર્થ નથી. આત્મા જ્ઞાનાનંદ ચિદાનંદ શુદ્ધાનંદ કંદ છે, એને તું તારા સ્વભાવ વળી તું જાણી. છઠ્ઠા બોલમાં કહ્યું છે ઇન્દ્રિયો વળી જણાયો નથી એટલે કે સ્વભાવ વળી જણાયો છે. ઇન્દ્રિય વળી પરને પણ એ આત્મા જાણતો નથી, ત્યારે પોતે પોતાના જ્ઞાન વળી પરને સ્વને જાણે છે. સમજાય છે? અથવા જેને પરનું જ્ઞાન ઇન્દ્રિય વળી થતું નથી અને જેનું જ્ઞાન આત્માનું જ્ઞાન પણ પોતાનું ઇન્દ્રિય વળી પોતાનું થતું નથી, છતાં અનાદિથી આ ઇન્દ્રિયો વળી આત્મા જણાય એમ માની રહ્યો છે. એ પણ બ્રહ્મનાદિનો છે, પણ એ ઇન્દ્રિયોથી આત્મા પોતે જણાય કે ઇન્દ્રિયોથી આત્મા પરને જાણે એવો સ્વભાવ નથી. એટલે વિશે બોલમાં વ્યવહારની વાત સાબિત કરતા જાય છે, પણ એ વ્યવહારને નિષેધ કરીને ચૈતન સ્વભાવથી આત્મા જણાય એ વાત કહેતા જાય છે. 16 બોલાયા છે. 16મો લાગ્યો ને 17મો આજે
દશામાં
એનો જ્ઞાન સ્વભાવ ચૈતન્ય નિર્મળ આનંદ પરમ પવિત્ર વિદરાગ છો. વ્રત આદિના જે વિકલ્પ ને રાગ થાય એ પણ હું નહીં, હું તો ચૈતન અખંડ આનંદ ને જ્ઞાન સ્વભાવી છું. એવી દ્રષ્ટિપૂર્વક સ્વરૂપની રમણતા, એનું નામ ભાવલિંગી મુનિ દશા છે. એ મુનિ દશામાં નિમિત્ત રૂપે જે ધર્મના ચિહ્નો એટલે કે વેગ, નગ્ન દશા મુનિની એ બાય લિંગ છે, તે જેને ગ્રહણ નથી, બાહ્યતિ લિંગોનો અભાવ છે. આત્મામાં એ નિમિત્ત લિંગનો અભાવ છે, છતાં નિમિત્ત નથી એમ નથી. આત્માની અંતરદશાની મુનિ દશા, વિતરાગી દશા જયારે પ્રગટે, ત્યારે શરીરની નગ્ન દિગંબર દશા જ હોય. એક મોર પીછે ને કમંડ નિમિત્ત રૂપે બાય શરીર નગ્ન હોય ખરું, પણ એનું ગ્રહણ આત્માને નથી. તેમ આત્મા એ ચીજને રાખી છે એમ પણ નથી, તેમ એ ચીજ છે તો મુનિપણું રહ્યું છે એમ પણ નથી. સમજાય છે કાંઈ અર્જુનભાઈ? લિંગોનું એટલે ધર્મચિહ્નો, ધર્મચિહ્નોની વાત લીધી હો, ધર્મના ચિહ્નો એટલે ભેખ. નગ્ન દશા મુનિની કે શ્રાવકના ભેખ, એ વેશ એ આત્મામાં નથી. કેમ કે આત્મા સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, નિર્મળાનંદ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એવા સ્વભાવની દ્રષ્ટિ કરીને જે રમણતા ને સ્થિરતા કરી, એને દ્રવ્યલિંગનું ગ્રહણ નથી, એટલે હું નગ્ન છું એવી માનતા નથી. હું દિગંબર છું શરીરની અવસ્થાએ એવી માનતા મુનિની હતી. છતાં એ બાય ભીખ એવો સહજ થઈ જાય છે. સમજાય છે કાંઈ? લિંગોનું એટલે ધર્મચિહ્નો, ધર્મના ચિહ્નો, ધર્મના હેતાણ, ધર્મના બાય નિમિત્તો, એ લિંગોનો આત્મામાં અભાવ છે. એ જળની અવસ્થા આત્મા એ કરી નથી. એ નગ્ન દશા શરીરની અવસ્થા આત્મા કરતો નથી, તો શરીરની અવસ્થા શરીરને કારણે થઈ જાય. માટી ધર્મના ભેદ લિંગ ચિહ્નો એનું ગ્રહણ આત્માને છે નહીં. એવા અર્થની પ્રાપ્તિ થાય છે આત્માને બાય ભેદ યતિ મુનિનો આત્મામાં નથી. જો વ્યવહાર સિદ્ધ તો કરે છો ભેગું, કારણ કે હોય એનો નિષેધ કરે છે ને, એટલે આત્મા મન વચનને કાયાની ક્રિયા વિનાનો અને પુણ્યપાપના વિકલ્પને રાગ વિનાનો એવું ભાન થઈને સ્વરૂપમાં વિશેષ રમણતા થઈને વિતરાગતા વિશેષ થઈ એનું નામ મુનિપણું. એ મુનિનો આત્મા શરીરની અવસ્થા નગ્ન દશા એને ગ્રહણ કરતો, એટલે એ દશા જળની મારીએ માનતો નથી. સહજ નગ્ન દિગંબર અવસ્થા મુનિનું ચિહ્ન બાય બાય ભીખ એવી દશા થઈ જાય તે પણ એને ગ્રહણ કરતો બીજો બે વાત સિદ્ધ કરી. મુનિ એને કહીએ કે આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વભાવની રમણતાને ગ્રહણ કરે, એ બાયલિંગને ગ્રહણ કરે ને છોડે, એ મુનિની શ્રદ્ધામાં હતું નથી. ચીજ હોય એનો નિશ્ચિત કરે છે ને, ત્યારે ધર્મના ચિહ્નો મુનિને નગ્ન દશા દિગંબર દશા એવી હોય છે, પણ એ મુનિ એમ ન માને કે આ નગ્ન દશા એ મેં કરી છે, આ શરીરની અવસ્થા મેં કરી એમ માને, તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એને ધર્મની ખબર નથી. પણ મુનિ એને કહીએ કે જે આત્મા અખંડ જ્ઞાતા દ્રષ્ટાનું ભાન કરી અને સ્વરૂપની રમણતા કરે, એટલે જળની નગ્ન દશા સહજ જળને કારણે થઈ જાય છે. એ આત્મા એને કરતો, છતાં આત્મા કે મેં આ શરીરની નગ્ન અવસ્થા મેં ગ્રહણ કરી, મેં લુગડું ઉતાર્યું, મેં આ શરીરની આવી નગ્ન દશાનો કરતા હું એમ માને તો મુંડ મિથ્યા દ્રષ્ટિ છે, જ્ઞાની છે અને આત્માના ધર્મની કાંઈ ખબર નથી. વેદ હોય છે ખરો, પણ એને ઈ આત્મા કરતો કેમ? કીધો જળની દિશા શરીરની છે. આમ ઈ બહારના ભીખની જળની શરીરની પર્યાય તો કે અમે લિંગ ગ્રહણ કર્યું, અમે ત્યાગ ગ્રહણ કર્યું, અમે આ કર્યું, અમે આ વસ્ત્ર મૂક્યા, અમે ફલાણું સમજણ આ લીધું. ઈ પર વસ્તુનું ગ્રહણ ત્યાગ કરવાનો ભાવ એનું નામ જ મિથ્યા દ્રષ્ટિ છે. એને આત્માના સ્વભાવની ધર્મની ખબર નથી. છતાં આત્મા શુદ્ધ ચિદાનંદ વિતરાગ સ્વરૂપી છે એમ ભાન થઈને ફીરતા હોય છે, ત્યારે શરીરની સહજ વસ્ત્ર વિનાની બાહ્યલિંગ દશા સહજ જડને કારણે થઈ જાય તો એ આત્મા એનો કરતા કે આત્માનો હરતા કે આત્મા એનો રક્ષક એ છે નહી. માટી આત્મા અલિંગ ગ્રહણ છે. અચ્છા, એનો અર્થ એવો નથી ભાઈ આત્માને બાહ્યચિહ્ન ધર્મના દ્રવ્યલિંગના નથી, એટલે ગમે એવું દ્રવ્યલિંગ હોય ને કેવલ થાય ને મુનિ દશા થાય એવો એનો અર્થ નથી. કે વસ્ત્રપાત્ર રાખે ને મુનિ દશા હોય, વસ્ત્રપાત્ર રાખે ને કેવળ જ્ઞાન થાય એમ હોય શકે નહીં. અહીં તો આત્મા જે છે એ પર વસ્તુને રાખે કે છોડે તે આત્માની તાકાતમાં છે નહીં. સમજાય છે કે અહીં આત્મા જે છે ત્યાં રૂપી જે જળ દશા માટીની એને કરતો નથી, એને છોડતો નથી, એને રાખતો નથી, આ એનો સ્વામી થતો નથી. આ એનું નામ સમકીર્તિ જૈન મુનિ કહેવાય છે. હું તો વિતરાગ જ્ઞાતા દ્રષ્ટા મારો સ્વભાવ છે, મારામાં શરીર નથી, કર્મ નથી, રજકણ નથી, પુણ્યના વ્રતના પરિણામ જે થાય વિકાર એનો પણ હું કરતા નથી. એવું માનીને આત્મામાં જે ઠરે છે એને બાય લિંગ સહજ હોય છે, છતાં આત્મામાં એ નથી. એ જળમાં માટી આત્મા બાય લિંગ યતિનો લિંગનો આત્મામાં અભાવ છે. એ 17મો બોલ, હવે 18મો જરી ઝીણો છે, બહુ ઝીણો બોલ છે. લિંગ એટલે ગુણ એવું જે ત્રણ એટલે અર્થાવબોધ તેને નથી. જો આત્મા છે ને વસ્તુ, આત્મા જો આ સંન્યક દર્શન, આત્મા છે એ પદાર્થ છે, વસ્તુ છે, વસ્તુ અનંત અનંત ગુણનો એક રૂપ પદાર્થ છે. આ આચાર કે છે કે લિંગ એટલે ગુણ જેનું એવું જે ગ્રહણ એટલે અર્થાવવું તેને જેને નથી, એટલે કે એકલા જ્ઞાન ગુણ વાળો એ નથી. સમજાય છે? એ તો અલિંગ્રહણ આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં અલિંગિત જેનો વિષય છે. 17મો લીધા લીધા 18મો જીણો લીધો છે. આત્મા અનંત અનંત ગુણનો એક રૂપ પદાર્થ દ્રવ્ય 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 છે, એક રૂપ સ્વભાવ છે. એ ગુણને ભેદ પાડીને એકરૂપ આત્મા સ્પર્શતો જ નથી. ગુણ અને ગુણી, ગુણી એક રૂપ વસ્તુ છે, દ્રવ્ય દ્રવ્ય અનંત ગુણમાં પિંડ એક રૂપ વસ્તુ છે. એ ગુણ એવા ભેદ, ગુણ એવો વિશેષ, ગુણ એવો પ્રકાર આ એને સ્પર્શતો નથી. શરીરને તો આત્મા સ્પર્શતો નથી કેમ કે આ જડ છે, વાણીને અડતો નથી એ તો જડ છે, પુણ્ય પાપના રાગને સ્પર્શતો નથી કેમ કે કૃત્રિમ વિકાર છે, જો આવા આત્માને માનવો એનું નામ સંન્યક દર્શન છે. એવો આત્મા એ શરીરવાણી મન જળ કર્મ માટી ધૂળ એને તો અડ્યો જ નથી, સ્પર્શોય નથી, ગ્રહ્યો તો ક્યાંથી હોય પણ એને અડ્યો નથી કોઈ દી. એ આત્મા કેમ કે આત્મામાં જે ચીજનો અભાવ છે તે આત્મા એને કેમ અડે? શરીરવાણી મનની ક્રિયા જળની પર્યાય છે, એ આત્માથી ભિન્ન પૃથક છે, તો પૃથક ચીજ પૃથકને કેમ અડે? અડે એટલે કેમ એકમેક થાય? એકમેક થતી નથી માટે શરીર વાણી કર્મને આત્મા અડતો નથી કોઈ દી અડ્યો. કારણ કાળમાં અજ્ઞાનીનો આત્મા પણ જળને અડ્યો નથી, સ્પર્શો નથી. હરિવાર ભાઈ, એ આત્મા જળને તો સ્પર્શો નથી પણ વિકારી પરિણામ વચ્ચે પુણ્ય પાપના દયાદાનના કામ ક્રોધના કૃત્રિમ ક્ષણિક થાય. એ આખી ચીજ જે વસ્તુ છે એ વિકારને સ્પર્શી નથી. આખી ચીજો વિકારને સ્પર્શે તો વિકાર વિનાનો એ આત્મા કોઈ દી થાય? સ્પર્શે એટલે આત્મા આખો વિકારમય થાય તો વિકારને સ્પર્શો કહેવાય. સમજાય છે કઈ? અહીં તો એ વાત તો એકુ રાખી કે ભગવાન આત્મા વસ્તુ જો આવા આત્માને જાણે વાચાર કહે છે. આવું આત્મા જાણ કે જેથી તને સંન્યક દર્શન થાય. એ સંન્યક દર્શન ધર્મ વિના કોઈ ધર્મ હોઈ શકે? એ સંન્યક દર્શન પછી ત્યાગ વ્રત ને તપ કેવા હોય? સંન્યક તપ અને સંન્યક વ્રત એ કેવા હોય? એ બાળ વ્રત ને બાળ તપ નો ત્યાગ થઈને સ્વભાવના પાનમાં સંન્યક વ્રત અને સંન્યક તપ કેવા હોય જ્ઞાની જાણે, અજ્ઞાનીને ખબર પડે નહીં. અહીં તો કે છે જેની વાત ઘણી છે. આપણે લિંગ નામ ગુણ એવું ગ્રહણ નામ અર્થા પદાર્થનું જ્ઞાન એટલે કે ગુણ એને ગુણી ગુણને ગુણી સ્પર્શો નથી. અણાલિટ એ ગુણી એવું આત્મા અનંત ગુણનો પિંડ વસ્તુ તે ગુણના ભેદને સ્પર્શો નથી. અભેદ વસ્તુ તે ભેદને સ્પર્શતી નથી. જો અભેદ જો ભેદને સ્પર્શે તો અભેદને ભેદ બે એક થઈ જાય છે. શું કયું સમજાય છે? કઈ આ ત્રણ બોલ તો ભાઈ અદભુત છે. 18, 19 અને 20 હવે કાને તો પડવા દેવા જોઈએ કે આ શું વિતરાગ માર્ગમાં સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ એણે કેવળ જ્ઞાને કરીને કેવું સ્વરૂપ જોયું જાણ્યું ને કહ્યું અને એ પ્રમાણે માને જાણે તો તેને ધર્મ થાય, નહીતર ધર્મ થાય નહીં. તો ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું કુનકુંદાચાર મહાસંત મુનિ એમના અનુભવમાં વિતરાગી મુનિ દશા આવી ત્યારે આ કથન નીકળ્યા છે કે આત્મા એવો છે. ભગવાન એક વસ્તુ છો, વસ્તુ દ્રવ્ય છો. દ્રવ્ય એટલે અનંત ગુણનો એક રૂપ ભાવ છો, અનંત ગુણનો એક રૂપ ભાવ પદાર્થ છો. એક રૂપ પદાર્થ એ ગુણ વિશેષ ગુણનો ભેદ. જો આત્મા પરને તો સ્પર્શતો નથી, વિકારને અડતો નથી. જો વિકારને અડે તો જેને અડે તેનમાં એકમેક થી આવીને અડ્યો કહેવાય નહી. માટે આત્મા પરને અડતો નથી, વિકારને અડતો નથી એટલે એકમેક થતો. પણ આત્મા એક ભાવ સ્વરૂપ તે ગુણના ભેદને પણ અડતો નથી, સ્પર્શતો નથી, આલિંગન કરતો. સમજાય છે? કઈ મૂળ પાઠમાં તો અણાલિટ છે, પછી એનો અર્થ આલિંગન કરવું. આલિંગન કરવું, ચુંબન કરવું. માણસ હતી કહેતા છોકરો બહુ સુંદર ને સારો હોય, માણસ આમ ચુંબન ભરે છે ને મોઢે, એના પીઠને કાપ પરસેવા નહીં, મોઢા નહીં. એમ પીઠનો પરસેવો આપ, એને મોઢ બન્યા ક્યાં કરશો પડ્યો હતો શરીરમાં. આ છોકરો બેવરોનો હારો આમ બહુ સારો લાગે તો આમ ચુંબન ભરે છે ને પીઠમાં, તો પરસેવો મોઢામાં આવે. પણ અહીં તો કે છે કે પર વસ્તુ પ્રથમ છે, એમાં મોઢાનું ચુંબન એ પીઠને અડતું નથી. કેમ કે પીઠના પરમાણુની પર્યાય પૃથક છે અને આ મોઢાની પર્યાય પૃથક નામ ભિન્ન છે. ભિન્ન ચીજ બીજાને ફરસે અડે તો બે ચીજ એક થઈ જાય છે. માટે તેમ થતું નથી. ભગવાન આત્મા અંતર અનંત શક્તિનો પિંડ આ શરીર વાણી મન કર્મને કોઈ દી આલિંગન કર્યું નથી. જળ પદાર્થને કોઈ દી આત્માએ આલિંગન કર્યું એટલે કે એને સ્પર્શો નથી, એને તુંબન કર્યું નથી એટલે કે એમાં આરૂઢ થયો નથી, એટલે કે એકમેક થયો નથી. પણ આત્મા એવી ચીજ અનંત શક્તિનો પિંડ જ્ઞાતા દ્રષ્ટા આનંદ કંદ છે કે પુણ્ય પાપ કામકૃત સંસાર જે વિકાર એને સ્પર્શો નથી, એને આરૂઢ થયો નથી, એ વિકારને ચુંબન લીધું નથી, વિકારને આત્માએ આલિંગન કર્યું નથી. જો આલિંગન કરે તો વિકાર ને આત્મા બે એક થઈ જાય છે, તો પ્રથમ વસ્તુ રહેતી નથી. એ તો ઠીક, પણ એ તો ઈથી ઉપરાંત વાત કરવી છે કે આત્મા જે વસ્તુ દ્રવ્ય વસ્તુ છે, આંબળ્યું નોય તત્વ શું છે, જગત બાયથી ધર્મ માનીને બેઠા જે આ ક્રિયાકાંડ ને આ કરવું ને તે કરવું, પણ ચીજ આત્મા કોણ છે ને શું કરી શકે છે એની એને ખબર નથી. અહીંયા 18મા બોલમાં ભગવાન કુંકુંદાચાર દેવે અલિંગ ગ્રહણ એક બૂન મૂક્યો, એના 20 બૂન અર્થ અમૃતચંદ્રાચાર્ય કર્યા. એમાં 18મા બૂનમાં ભગવાન આત્મા કેવી ચીજ છે, જેવી ચીજ છે તેવી એને માને તો એનું સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધા થાય કે ચીજથી વિપરીત માને તો હાકરના ગાંગડાને અફીણનો ગાંગડો માને તો જ્ઞાન સાચું કહેવાય. હાકરના ગાંગડાને અફીણથી એકમેક માને તો એ હાકરના ગાંગડાનું જ્ઞાન થયું કહેવાય. એમ ચૈતન ગાંગડો આત્મા જ્ઞાતા અનંત ગુણનો પિંડ એને શરીરની આરે એકમેક માને તો એનું સાચું જ્ઞાન કહેવાય. એને પુણપાપના ભાવ સાથે એકમેક માને તો સાચું જ્ઞાન કહેવાય. સાકરનો ગાંગડો છે એના ઉપર જેની મેલ હોય, મેલ મેલ, તો એ ગાંગડો કઈ મેલ ને હાકર એ થઈ ગયો છે. જેમ સાકર ને અફીણનો ગાંગડો એક નથી થયો, એમ સાકર ને ઉપર જેની મેલ હોય એ હાકર ને મેલ જો એ થાય તો હાકર મેલ રહી કોઈ થી થાય નહીં. કોઈ બરાબર છે? શું કહ્યું સમજાય છે? કઈ એમ ભગવાન આત્મા અંતર અનંત જ્ઞાન દર્શન ને ચૈતન પિંડ વસ્તુ આ શરીર વાણી મનના આ કર્મને આ જળ જે અફીણના ગાંગડા છે, આ એ જળ છે અને આત્મા ચૈતન છે. એ જળને કોઈ દી આલિંગન કર્યું અડ્યો ને સ્પર્શો નથી. અરે વાત ભાઈ, કોઈ દી સાંભળી નોયા જૈનમાં જન્મીને. કેમ જીણભાઈ, જૈનમાં જન્મીને દિગંબર કેમ દિગંબર જે પણ એને સાંભળ્યું નહીં કોઈ દીધો. સમજાય છે? જેવો ભગવાન કુંદકુંદાચાર દેવ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા એ કહેલું જે તત્વ છે તેને સાદી ભાષામાં આવેલો પદાર્થ કહે છે કે એ આત્મા અલિંગ ગ્રહણ, અલિંગ ગ્રહણ. ચર્ચ બધા લિંગો તો ફક્ત અત્રમાં ઘણા કરી નાખ્યા. ઇન્દ્રિયો નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં, ફલાણું, એ વ્યવહારે છે. નિશ્ચય જીગાડી નાખ્યા. કારણ વસ્તુની દ્રષ્ટિ, વસ્તુ યથાર્થ દ્રષ્ટિ કરે તો એને સુંદર થાય. જે વ્યવહારનો આશ્રય કરીને માને તો કઈ આત્માનો શ્રદ્ધા કે જ્ઞાન સાચું થતું. એટલે અહીંયા એમ કહ્યું, આત્મા એક વસ્તુ છે, એમાં ગુણનો ભેદ છે ખરો. જ્ઞાન, દર્શન, આનંદ એવા ગુણ છે ખરા, વસ્તુ એક અને ગુણ અનેક. પણ આત્મા એક વસ્તુ એકાકાર જે છે દ્રઢ. સમજાય છે કઈ? ઘણો વિષય આ તો જીણો ભાઈ. આત્મા અહીંયા તો લિંગ એટલે ગુણ, ગુણ જ્ઞાન, જ્ઞાન એ ગુણ. એક ગુણ ને એક વસ્તુ, આનંદ ગુણ નો પિંડ સામાન્ય દ્રવ્ય શુદ્ધ, એ એક ગુણ ને એક જ ગુણ ને ભેદ ને વિશેષ ને આલિંગન કર્યું નથી, સ્પર્શો નથી, ચુંબ્યો નથી, અડ્યો નથી. કેમ કે એક રૂપ વસ્તુ, સામાન્ય વસ્તુ, એક દ્રવ્ય વિશેષમાં જો એકમેક થાય તો સામાન્ય ને વિશેષ બે પ્રથમ ભાવ રહેતા નથી. સમજાય છે કઈ? ત્યાં અહીંયા શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરાવી છે. વસ્તુની શ્રદ્ધાથી સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કોઈ વાડાની ચીજ નથી. જગત કલ્પના કરીને માને એનું નામ જૈન. પણ સમ્યક દર્શન એટલે આત્માના ચૈતન્યની યથાર્થ પ્રતીતિ. એ આત્મા વિકાર નહીં, શરીર નહીં, કર્મ નહીં, પણ આત્મા એક રૂપ વસ્તુ જે છે એવું શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય પદાર્થ, વસ્તુ અભેદ. એ અભેદ એકરૂપ વસ્તુ, એ ગુણ એવા વિશેષ, ગુણ એવા પ્રકાર, ગુણ એવો ભેદ, એ સામાન શુદ્ધ તે ગુણના ભેદને સ્પર્શતો નથી. જો ગુણના ભેદને આલિંગન કરે, સ્પર્શે, તો એક રૂપ શુદ્ધ દ્રવ્ય પિન રહેતો નથી. અરે વાત ભાઈ, ગુણભાઈ, ક્યાં ધર્મ રહ્યો? ચીજ જે સામાન્ય એકરૂપ વસ્તુ છે, ગુણનો ભેદ છે ખરો, છે તો એનો નિષેધ કરીને એકરૂપ દ્રવ્ય છે એમ પ્રતીત કરાવે છે. પણ એકરૂપ વસ્તુ છે આમ જ્ઞાન દર્શનનો પિંડ એકરૂપ, એ ગુણના વિશેષ પ્રકાર માં એ અડી જાય છે ને, આખો વિશેષમાં આવી જાય છે, તો સામાન્ય શુદ્ધ એકરૂપ વસ્તુ રહેતી નથી. સમજાય છે કાંઈ? જો આ સમ્યક દર્શનનું ધ્યેય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો જે આત્મા લક્ષમાં લેવાયું, એવો આત્મા કેવડો? સમ્યક દર્શનમાં તે વિષય લેવાયું આત્મા કેવડો? કે વિકાર જેવડો નહીં, શરીર જેવડો નહીં, વિકાર શરીરને હજ્યો નહીં, પણ વસ્તુ જે શુદ્ધ દ્રવ્ય છે એ ગુણના વિશેષને એકરૂપ વસ્તુ, વિશેષને અડી નથી, સ્પર્શી નથી, આલિંગન કર્યું નથી. આ એવો શુદ્ધ દ્રવ્યથી સમ્યક દર્શનનો વિષય. ઓ સમજાય છે કાંઈ? આ તો ભાઈ ઝીણું છે. આવો આ રીતે આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. એવા અલિંગ ગ્રહણમાંથી એવા ભાવની પ્રાપ્તિ થાય. ભગવાન કુમકુંદાચાર અલિંગ ગ્રહણના શબ્દમાં આવો ભાવ કહેવા માંગે. અલિંગ ગ્રહણ ભગવાન કુંદકુંદાચાર્ય કહ્યું કે કેવો આત્મા છે અલિંગ ગ્રહણ, ત્યારે કહે છે કે 18મા ગુણમાં એક શુદ્ધ દ્રઢ, એક વસ્તુ, અખંડ વસ્તુ, અભેદ વસ્તુ, એ ભેદને સ્પર્શતી નથી, ભેદને આલિંગન કરતી નથી, એ ભેદરૂપ થઈ જતી નથી, એવું અલિંગ ગ્રહણમાં આવા અર્થની પ્રાપ્તિ થાય. મારી જુણવા હું સમજાણું કઈ એ 18મો બોલ થયો, હવે 19મો. લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ, એટલે અર્થાવબૂત વિશેષ. ઉલામાં અર્થાવબૂત એટલો જ શબ્દ હતો, અર્થાવબૂત વિશેષ એવો શબ્દ એમનો હતો ભાઈ પહેલામાં. પછી કહ્યું તું આત્મા ગુણ વિશેષથી નહીં આલિંગિત. અહીંયા કહે છે કે ભગવાન આત્મા વસ્તુ છે, અનંત અનંત ગુણનો પિંડ, તે આત્મા અલિંગ ગ્રહણ છે. એટલે લિંગ નામ પર્યાય, લિંગ નામ ક્ષણે ક્ષણે થતી અવસ્થા, વિકાર નહીં, શરીરવાણી નહીં, આત્મામાં વિતરાગી સંન્યક દર્શન, વિતરાગી સંન્યક જ્ઞાન, સ્વસંવેદન અને વિતરાગી ચારિત્રની જે પર્યાય, એ પર્યાયને આત્મા અડતો નથી. ધ્યાન રાખજો, પર્યાય ક્ષણિક સમયની છે અને વસ્તુ છે અભેદ અનંત ગુણનો પિંડ છે. અત્યારે એ વાત કેવી છે કે લિંગ એટલે પર્યાય, આ પર્યાય વિકારી નહીં. વાત સમજાય છે? 18મા ગુણમાં તો ગુણ ને ગુણી એવો અભેદ ચીજ તે ભેદને અડતો નથી એમ કહ્યું. કેવા ગુણરૂપી ભેદને, છતાં ગુણરૂપી છે, ખરો જ્ઞાન કરવા જેવું છે, પણ દ્રવ્યની શ્રદ્ધા કરવામાં એકનું શુદ્ધ દ્રવ્ય જયારે શ્રદ્ધાનો વિષય કહેવો છે તો દ્રવ્ય તો અભેદ એક રૂપે છે. 19મા ગુણમાં કે છે ઉલામાં ગુણનો નકાર કર્યો હતો, વસ્તુ એક રૂપ થી અનેક રૂપ થતી, અને લિંગ એટલે પર્યાય એવું જે ગ્રહણ એટલે અર્થાવબોધ વિશેષ, એટલે કે આ આત્મા વસ્તુ છે, એ અનંત શક્તિનો સાગર એક છે, એવો આત્મા એક સમય સમયની જે પર્યાય, જે વિતરાગી સંન્યક, વિતરાગી જ્ઞાન ને વિતરાગી ચારિત્ર એવી, અથવા કેવળ જ્ઞાન કેવળ દર્શન એવી પર્યાય, એ પર્યાયને સામાન્ય દ્રવ્ય એક વસ્તુ જે અખંડ છે એ પર્યાયને આલિંગન કરતું નથી. સમય સમયનો પર્યાય એ ત્રિકાળી એકરૂપ દ્રવ્ય એ પર્યાયને ચૂંબતો નથી, પર્યાયને અડતો નથી, પર્યાયને સ્પર્શતો નથી. સમજાય છે કાંઈ? નહીં અતિથી નહોતા તમે 5મી ચાલો, તમે 28 બોલનું ત્યાં થઈ ગયું, 28 થઈ ગયો તાર. શું કે સમજાય છે કાંઈ? આત્મા વસ્તુ છે ને સામાન્ય એકરૂપ દ્રવ્ય, દ્રવ્ય એટલે શક્તિનો એકરૂપ, એની સમય સમયની પર્યાય, સામાન્ય એકરૂપ દ્રવ્ય જો પર્યાયમય થાય તો દ્રવ્યને પર્યાય બે ભિન્ન પૃથક રહેતા નથી. સમજાય છે કાંઈ? લિંગ એટલે પર્યાય એવું જે ગ્રહણ, ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ, એની પર્યાય અંદર સામાન્ય દ્રવ્ય જે એક રૂપ ત્રિકાળ શક્તિનો પિંડ, ગુણનો ભેદ જેમાં નથી ને પર્યાયનો પણ ભેદ એમાં, એ ગરૂપ શુદ્ધ દ્રવ્ય ભેદ રૂપ અભેદ ગુણનો પિંડ, એ ગુણનો એ પિંડ એ પૂર્વાત્મા સમય સમયની પર્યાય રૂપ થતો નથી, સમય સમયની પર્યાયને આલિંગન કરતો નથી. એટલે કે શુદ્ધ દ્રવ્યથી પર્યાય મય થઈ જતો, જો એક સમયમય પર્યાય થાય તો પર્યાય પલટતા આખા દ્રવ્યનો નાશ થઈ જાય. સમજાય છે કાંઈ? અરે વાત ભાઈ, બહારની કોઈ દયાની વ્રતની પૂજાની ભક્તિની હોય તો અનાદિથી અજ્ઞાનમાં સમજાણું છે, તે વાત સમજે ને માને એમ લાગે. આ વાત હવે ક્યાંય હાથ આવે નહી, નજર પડે નહી, નજર પડે નહી. પણ નજર ન પડે એ કોણ, તે એનો વિચાર કોઈ દી કર્યો નથી. અહિયાં તો આત્મા આત્મા જીવો છે, એ પ્રકારના એના પડખાઓ જેમ સ્વતંત્ર છે તેમ તેમ તે શ્રદ્ધા એને માને તો એ શ્રદ્ધા હજી કહેવાય. અહીંયા તે છે કે આત્મા પર્યાય એવું જે લિંગ એનું ગ્રહણ એટલે અર્થાવબોધ વિશેષ એટલે પદાર્થની વર્તમાન અવસ્થામાં જ્ઞાન થાય એવી જે પર્યાય એ પર્યાયને આલિંગન કરતો. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. આખી જિંદગીમાં કોઈએ તો સાંભળ્યું નહીં હોજો, કેમ તો ભાઈ સાંભળ્યું તો કોઈ દી શું પણ આ કે છે. સમ્યક દર્શન જોવા જ્ઞેય અધિકાર છે, જ્ઞેય એટલે જ્ઞાનમાં સણાવા યોગ્ય, અને જેવો જ્ઞેય છે તેમ તેને જ્ઞાન જાણીને માને તો એ સચ્ચ સંકિત હાચો થયો કહેવાય. એની હાચો થયો એ ખોટો તો અનાદિથી છે, એટલે કે એ વિકારમય થઈ ગયો પરમય થઈ ગયો એ માને છે તો અનાદિથી, પણ એક સમયની પર્યાય મય થઈ ગયો, એક સમયનો પર્યાય નિર્વિકારી વિતરાગી અવસ્થા એ મય આખું દ્રવ થઈ ગયો, તો વસ્તુ ભિન્ન ત્રિકાળ એક રૂપ સ્વભાવ રહેતો નથી. સમજાય છે કઈ? માટે કે છે કે આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે, પર્યાયમય કોઈ દી થતો નથી. એક સમયનો પર્યાય છે પણ આખો ત્રિકાળી વસ્તુ તે એક સમયની પર્યાયમય થતો, જો એક સમયની પર્યાયમય થાય તો દ્રવ્ય કાયમનું રહેતું નથી. સમજાય છે કાંઈ? ભાઈ આ તો પરિચય કરવો જોઈએ, ઘણું સહન કરવું જોઈએ. અનંત કાળે અપૂર્વ આત્મ પદાર્થ એ શ્રવણમાં પણ આવે નહીં, એને સમજવાને માનવામાં તો ક્યાંથી આવે, અને એ સમજાને માન્યા વિના ધર્મબર્મ થતો નથી. એટલે કહ્યું કે પર્યાયનું જેને ગ્રહણ નથી અરે પર્યાય વિનાનો છે. હા, એ દ્રવ્ય જે છે તો પર્યાય વિનાનો જ છે. દ્રવ્ય એટલે દ્રવ્ય એટલે પર્યાય ને સામાન બે થઈને દ્રવ્યની આ વ્યાખ્યા નથી. અત્યારે દ્રવ્ય એટલે ત્રિકાળી અનંત શક્તિનો પિંડ સામાન સ્વભાવ, સામાન સદ્રશ ત્રિકાળી એકરૂપ સ્વભાવ, તે પર્યાયને આલિંગન કરતો નથી. એટલે પર્યાયમય થતો, પર્યાયને આલિંગન કરે તો સામાન્ય વિશેષમય એક થઈ જાય, બે ભિન્ન રહેતા. માટે પર્યાયમાં સામાનનો અભાવ અને સામાન સ્વભાવમાં પર્યાયનો અભાવ, અભાવ કહેતા સામાન પર્યાયને અડતું નથી. સમજાય છે કાંઈ? તારે એમ કહો કે વસ્તુ જે ત્રિકાળી શરીરવાણી મનને રજકણની ક્રિયા ને પર્યાય ને દ્રવગુણ પર્યાય તો ક્યાંય કાઢી નાખ્યા. આત્મામાં કૃત્રિમ અકૃત્રિમ એવો ત્રિકાળી થવા અને વિકાર રહીત પર્યાય એના સાથે રહેલો જે વિકાર કૃત્રિમ એ તો આત્મામાં છે જ નહીં. એની પર્યાય એમાં એકમેક થઈ ગઈ. જો એકમેક થાય તો પર્યાય સુધી નિર્મળ થાય નહીં. આ તો પર્યાય પર જે નિર્મળ થયેલી છે એ સામાન્ય જે દ્રવ્ય ત્રિકાળ જ્ઞાતા અનંત ગુણનો પિંડ એક શુદ્ધ દ્રવ્ય. દ્રવ્ય એટલે સામાન સદ્રશ દ્રવ સ્વભાવ. દ્રવ સ્વભાવ નિત્ય સ્વભાવ તે અનિત્ય એવી એક સમયના પર્યાયને અડી નથી, અડ્યો નથી. જો એક સમયની પર્યાયને અડે તો સામાન્ય દ્રવ્ય ને એક સમયની પર્યાય બે ભિન્ન રહેતા નથી. સમજાય છે કાંઈ? બહુ જૂનું મૂનભાઈ આ હતા કે નહીં પાંચમી સાલમાં રાજકોટ? ભૂલાઈ ગયું, બે વર્ષ થઈ ગયા ને વાતને. હું સમજાય છે કાંઈ? એ આત્મા આ બે બોલ જરી તો સાત ઠીક છે, ત્રીજો બોલ જરી આપવાનો છે. આત્મા સમાન એક રૂપ વસ્તુ છે. એ ગુણને અડતો નથી, નહીતર ભેદને ગુણને અડે તો ભેદને અભેદ ભેદ થઈ જાય. અભેદમાં ભેદનો અભાવ ને ભેદમાં અભેદનો અભાવ. જો અભાવ ન હોય તો બે ભેદને અભેદ બે હોઈ શકે નહીં. અભાવ કહેતા એકબીજાને અડતા નથી. એમ આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર અનંત શક્તિનો પિંડ સામાન્ય વસ્તુ ત્રિકાળ. તે ત્રિકાળ તે એક સમયની પર્યાયને અડતો નથી. જો એક સમયની પર્યાયને અડે આલિંગન કરે ફરશે તો એક સમયના પર્યાય જેટલો દ્રવ્ય થઈ જાય છે તો એવો દ્રવ્યનો સ્વભાવ હોઈ શકે નહીં. સમજાય છે? આત્મા પર્યાય વિશેથી નહીં આલિંગથી હું શુદ્ર છે એવા અર્થની અલિંગ ગ્રહણમાંથી પ્રાપ્તિ થાય. પણ પર્યાય નથી એમ નહીં. હો પાછો કોઈ કંઈક સમયનો પર્યાય જીવમાં નથી. અહીં તો સામાન્ય દ્રવ છે પર્યાયને અડતું નથી. પણ પર્યાય પર્યાય પણ નથી એમ નથી. સમજાઈ શકાય? વિષ્ણુ બોલ. આ બે બોલ સુધી તો મગનલાલભાઈ કહેતા હતા કે મારો અહીં તો મહારાજ આમ ઉતાર્યું, પણ હવે વીમા બોલમાં હું ઉતારી શકે. કહેતા ને મગનલાલ ગુલાબચંદ કે હવે બે બોલમાં તો આમ ઉતાર્યું, સામાન્ય દ્રવ્ય ગુણને એડ્યું નથી અને સામાન્ય દ્રવ્ય પર્યાયને એડ્યું નથી. હવે આમાં પર્યાયમાં હું કહે છે કે પર્યાય દ્રવ્યને અડી નથી. હવે વિષ્ણુ બોલ. લિંગ એટલે કે પ્રતિબિજ્ઞાનનું કારણ એવું છે, એવું છે. ગ્રહણ એટલે કે અર્થાભૂત સમાન તે જેને નથી. ભારે વિષય હાજરી. શું કે છે? આત્મા એ પ્રતિબિજ્ઞાન એટલે આ તે આ તે આ તે ધ્રુવ છે ને, ધ્રુવ ધ્રુવ એ પ્રતિબિજ્ઞાનનો હેતુ છે ને. એનો એ આત્મા વસ્તુ આ પહેલી હતી કે બીજે ક્ષણે ત્રીજે ક્ષણે. એ પ્રતિબિજ્ઞાનનું કારણ એવું છે. ગ્રહણ એટલે અર્થાભૂત સામાન. પ્રતિબિજ્ઞાનનું કારણ એવું છે. ગ્રહણ એટલે અર્થાભૂત સામાન. એટલે શું? કેમ કાયમ જે દ્રવ્ય સ્વભાવ છે, ત્રિકાળ જે શુદ્ધ દ્રવ્ય સામાન સદ્રશ જ્ઞાન 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 દર્શન 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 એવા અનંતા ગુણનો સામાન પિંડ એવું અર્થાવું સામાન તે જેને નથી. પર્યાયમાં એ સામાન પણ નથી. સમજાય છે કાંઈ તે જેને એટલે આત્માને નથી તે અલિંગન છે. આ રીતે આત્મા દ્રવ્યુ નહીં અલિંગતી બહુ શુદ્ધ પર્યાય આત્મા એ તો એકો રાખ્યો દ્રવ્યુથી નહીં સ્પર્શેલો એવો શુદ્ધ પર્યાય છે. શું કહ્યું જમાય પર્યાય પાછી ખુલાસો કરી નાખ્યો છે ભાઈ એટલે બોલ્યું પર્યાય વિકારી નહીં પણ નિર્વિકારી હતો ઓગણી માબોલમાં જો આત્મા આમ કાયમ જે ત્રિતા સ્વભાવ ધ્રુવ સ્વભાવ ધ્રુવ સ્વભાવ નિત્ય સ્વભાવ એકરૂપ સ્વભાવ છે એને વર્તમાન જે શુદ્ધ પર્યાય છે એ ત્રિકાળી સામાન્ય સ્વભાવને અડી નથી ફરસી નથી એનાથી પર્યાય થઈ નથી. અહીં તો ભારે ખૂબી કે ભાઈ પર્યાય છે તે દ્રવ્યથી થાય ખરું નહીં પર્યાય પર્યાયમાંથી થાય નહીં પણ એમ અહીં સાબિત કરવું નથી. અહીં તો શુદ્ધ પર્યાય છે છે વિકાર નહીં શરીર નહીં આત્મામાં નિર્વિકારી શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધારૂપ પર્યાય જ્ઞાનરૂપ પર્યાય અને વિતરાગી ચારિત્રરૂપ પર્યાય એ પર્યાય છે છે બસ છે વિશેષ પર્યાય છે વર્તમાન અવસ્થા નિર્વિકારી છે એ છે એ છે એ સામાન્ય જે ત્રિકાળી વસ્તુને એ પર્યાય અડી નથી એનાથી પ્રગટે એમ તો કહેવું જ નથી છે એમ કોઈથી પ્રગટે એમ શીર્ષે તો સત રહેતું નથી સમજાય છે કઈ ઓલામાં તો ઠીક ભાઈ સામાન્ય દ્રવ્ય છે એ ગુણને અડતું નથી અને સામાન્ય દ્રવ્ય છે તે એક સમયની પર્યાયને સ્પર્શતું પણ એક સમયનો શુદ્ધ પર્યાય આત્મામાં ધર્મરૂપી વિતરાગી પર્યાય પુણ્ય પાપના વિકલ્પ નહીં શરીર વાણી મન નહીં ધર્મની આત્માના સ્વભાવ ની પ્રતીત થતા જ્ઞાન થતા વિતરાગી દશા થતા જે આત્મામાં વિતરાગી પર્યાય થઈ મોક્ષ માર્ગની પર્યાય થઈ કે મોક્ષની પર્યાય છે એ પર્યાય સામાન્ય જે ત્રિકાળી દ્રશ એમાંથી પ્રગટે નથી છે એ કોનાથી પ્રગટે છે એમ કેવું અને નહોતું એમ કેવું એ બે વાત મિલ્ખ વાળી નથી સમજાય છે કઈ વિષય ભાઈ જૂનો છે હવે આ તો આ પૂરું થાય છે કે આત્મામાં નિર્મળ જે પર્યાય છે વિશેષ વિતરાગી અવસ્થા છે એ સામાન્ય જે ત્રિકાળી જ્ઞાતા દ્રષ્ટારૂપી જે દ્રવ્ય છે એમાંથી પ્રગટે નથી કેમ કે એમાંથી પ્રગટે તો પર્યાયની નિરાલંબતા સ્વાધીનતા સ્વતંત્રતા રહેતી નથી નહોતા આ બધું નવું મળે છે ને સમજાણું કઈ આત્મા છે એમાં જે નિર્વિકારી પર્યાય છે એની વાત તો છે નહીં અહીં તો એવો શુદ્ધ પર્યાય છે વિશેષ આત્મા પૂર્ણાનંદ અનંત અનંત ગુણનો પિંડ ભેદ એવી જે શ્રદ્ધા જ્ઞાનને રમણતાનો પર્યાય છે શુદ્ધ પર્યાય છે એ શુદ્ધ પર્યાય દ્રવ્ય જે કાયમ છે એમાંથી પ્રગટો કહેવો મેળ નથી છે એમ કહેવું અને ક્યાંકથી પ્રગટ્યો એ છેનો ભાવ કેવા થાય છે સમજાય છે કઈ? ઈચ્છે એ દ્રવ્ય સ્ત્રીકાળ ચૈતન્ય દ્રવ્યથી તો પ્રગટ્યો નથી, પણ વર્તમાન છે શુદ્ધ પર્યાય નિર્વિકારી. એ વર્તમાન જે સામાન દ્રવ છે આ એને એ પર્યાય અડતું નથી. એ પર્યાય સામાન દ્રવ્યને સ્પર્શતી વર્તમાન પ્રગટેલી પર્યાય એનાથી પ્રગટી એમ તો નહીં, પણ નિર્વિકારી વિતરાગી જે પર્યાય એ ધ્રુવને અડતી નથી, ધ્રુવને ચુંબતી નથી, ધ્રુવ સ્વભાવને આલિંગન કરતી. જો એક સમયનો પર્યાય સામાન્ય દ્રવ્યને આલિંગન કરે એકમેક થાય તો શુદ્ધ પર્યાયની વર્તમાન અસ્થિ સત્તા સ્વતંત્રતા સ્વયં સ્થિતતા રહેતી નથી. સમજાય છે કઈ? ભાઈ કાને તો પડે એક વાર આ વિતરા શું કહેવા માંગે છે? ઘરનો બાપ મૂડી મૂકી ગયો, મારો એક એક રૂપિયો બધું તપાસે. આ સર્વજ્ઞ ભગવાન અને સંતો મુનિઓ શું કહે છે ને શું વસ્તુનું સ્વરૂપ છે એને સાંભળે નહીં, વિચારે નહીં, મનન કરે નહીં, અને એ તરફનું વલણ સ્વભાવ તરફ કરે નહીં, તેને ધર્મ થાય? ધર્મ કોઈ બહારની ચીજ નથી, ધર્મ તો અંતરની ચીજ છે. અહીંયા શુદ્ધ પર્યાય છે એ પણ સમ્યક દર્શન છે. વળી પર્યાયનો આશ્રય તો કરાયો નથી ને? ના, એ તો એમ કહ્યું કે આત્મા અનંત ગુણનો સામાન્ય ધ્રુવ સદૃશ સ્વભાવી છે, અને એક સમયનો જે નિર્વિકારી પર્યાય છે એમ કહેવું સામાન્ય વિશેષ બે છે, તો એકબીજાને આશ્રય કહેવું તો બેની સ્વયં સિદ્ધતા નિરપેક્ષતા સાબિત થતી નથી. સમજાય છે કઈ? વસ્તુ ત્રિકાળ અને વર્તમાન પર્યાય બે એ એકબીજાને આશ્રય પહેલા જો સાબિત કરવા જાઓ તો એકબીજાની હીણતા થાય છે, સ્વયં સિદ્ધતા સ્વતંત્રતા સાબિત થતી નહી. અને વર્તમાન જે છે વર્તમાન નિર્વિકારી શુદ્ધ વિતરાગી પર્યાય ધર્મની જે આત્મા માં નિર્વિકારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવી જે પર્યાય પ્રગટી એ સામાન્યને અડતી હોય તો સામાન્યને વિશેષ બે એ થઈ જાય છે. માટે સામાન્ય વસ્તુ જે ધ્રુવ એમાં એક સમયના પર્યાયનો અભાવ છે, એક સમયનો નિર્વિકારી પર્યાય એમાં સામાન્ય ધ્રુવ સ્વભાવનો અભાવ છે. મેં મારા ફળિયામાં બધું કહ્યું હતું આ બધું, પણ તમે નવરા નહોતા તેથી સમજાણો. તેથી તો બહુ વાત હારી થયો, આ એક ગાથા અઠ્યાવી દી ઉધારી એ કઈ આ તો આજ તો થાપી પૂરી થઈ ગઈ થઈ જાય. સમજાણું કાંઈ? અહીં તો માલ કહો આવે સાઈ બોલો તો દાખલા દલીલ ને પાછું સાધારણ ધંધા હોય ને એને શરૂઆતથી ઉપાડીને બધું સિદ્ધ થતું હોય ને એટલે એમાં વાર લાગે. અહીં તો તમે પહેલેથી કેટલું સાંભળેલું હોય એટલે કંઈ બધું સાબિત કરવાની જરૂર હોય નહીં, એવી રીતે કરીને આ કહેવાય છે એટલે એટલું તો તૈયારી એને જોશે. લિંગ એટલે પ્રત્યભી જ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કરતા બહુ સામાન તે જેને નથી. ઓહો હો, તે અલિંગરણ છે. આ રીતે આત્મા દ્રવથી નહીં આલિંગિત, એવો આત્મા શુદ્ધ પર્યાય છે. આત્મા શુદ્ધ પર્યાય શું? આત્મા એ દ્રવ્યથી નહીં આલિંગ તો આત્મા નહીં, દ્રવ્યથી નહીં આલિંગ તેવો શુદ્ધ પર્યાય વસ્તુ જે છે તે કામ